તારીખ 21/1/1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન. પ્રશ્ન 114, 115, 116 અને 117 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 76.
રુચિ છે એ જરૂરિયાતથી ઉત્પન્ન થયેલી, જરૂરિયાતમાંથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ છે. એટલે જરૂર છે, માગે છે, જરૂર છે, માગે છે, જોઈએ 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 જોઈએ. શું જોઈએ? એ સ્વરૂપ જોઈએ, સુખ જોઈએ. અહીંયા લીધું 85 માં નીચે, અંદર જેટલી લગ્ન લાગી હોય કે બસ હવે આ ચૈતન્ય 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 શબ્દ પોતે વાપરતા, કોઈ જ્ઞાનીઓ જ્ઞાન શબ્દ વાપરે છે, જ્ઞાન 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 સિવાય કાંઈ, જ્ઞાન ચૈતન્ય તો એક જ વાત છે. એ વગરની પરિણતિ મારે જોઈતી જ નથી. મારે ચૈતન્ય પરિણતિ જોઈએ છે, આત્મ પરિણતિ જોઈએ છે, અથવા જ્ઞાન પરિણતિ જોઈએ છે. આ સિવાય મારે કાંઈ જોઈતું નથી. ચૈતન્ય પરિણતિ કયો કે નિરાકુળ જ્ઞાન પરિણતિ કયો, બરાબર બે એક વાત છે. એ જોઈએ છે, અને એ જોઈએ છીએ એટલે એ સિવાય કાંઈ જોઈતું નથી. એનું જ અસ્તિત્વ જોઈએ, એની જ હયાતી જોઈએ, બીજું કાંઈ જોઈએ, એ જ જોઈએ. એનો અર્થ કે બીજું કાંઈ ન જોઈએ. અને જોઈએ એટલે જોઈએ, એના વગર મારે નહીં ચાલે,
બરાબર.
અહીંયા જે વાત છે ઉગ્ર રૂચિની વાત છે. ઉગ્ર રૂચિમાં એ જ જોઈએ અને બીજું કાંઈ ન જોઈએ, ને જોઈએ એટલે એને ચાલે નહીં, એને લીધે છૂટકો. આ વિભાવરૂપ અસ્તિત્વ મારે નથી જોઈતું. એ વિભાવમાં હું ઊભો છું, એકત્વ થઈને, એ હવે કોઈ ભોગે ન જોઈએ મારે. એટલી અંદરથી લગ્ની, એટલો પોતાના સ્વભાવનો મહિમા, એટલી રુચિ થાય, એટલી ઉગ્રતા થાય, બધામાં એટલું એટલું લેવું તો પુરુષાર્થ ટકે છે. નહીતર થોડો પુરુષાર્થ ચાલ્યો હોય ટકતો નથી. પુરુષાર્થ ટકે ક્યારે? પુરુષાર્થ થવો એક વાત છે, પુરુષાર્થ ટકવો એ બીજી વાત છે. પછી ગુરુના જ્ઞાનીના વચનોના નિમિત્તે પુરુષાર્થ ઉપાય પણ ટકે નહીં. એ કાચી પાકી ભૂમિકા હોય ત્યાં એવું ચઢ ઉતર પરિણામ થયા કરે છે. પણ ઉગ્રતા આવે તો ચડતી શ્રેણીના પરિણામ થાય. ચડતી એટલે શું? એ દિન પ્રતિદિન ભાવ વધતો જાય, ડિગ્રી વધતી જાય, પરિણામ થાય, વધતો જાય, વધતો જાય, વધતો જાય. પુરુષાર્થ જ્યારે ટકે ટકે ત્યારે વૃદ્ધિગત થાય, ન ટકે એટલે ઓસરી જાય પાછું. શુગ્રતા થાય તો પુરુષાર્થ ટકે છે, નહીં તો પુરુષાર્થ વારંવાર છૂટી જાય છે અને માત્ર વિકલ્પ રહે. પછી શું છે કે બે જ્ઞાનનું સ્ટેજ હોય છે, એનો વિકલ્પ લે, વિકલ્પ ચાલે છે કે પુરુષાર્થ ચાલે છે એની ભેદરેખા સમજમાં હોવી જોઈએ. અને એ ભેદરેખા ક્યારે સમજમાં હોય કે અંદરમાં ઉપયોગ એટલો સૂક્ષ્મ થઈને કામ કરતો હોય તો. અથવા જ્ઞાન અને રાગ બે વચ્ચેનો જે સૂક્ષ્મપણે ભેદ છે, જ્ઞાનની મર્યાદામાં રાગ નથી, રાગની મર્યાદામાં જ્ઞાન નથી. વિકલ્પ છે વિકલ્પ ભાવ પોતાની મર્યાદામાં ઉત્પન્ન થઈને પોતાની મર્યાદામાં સમાપ્ત થાય છે. જ્ઞાન પણ એક આત્માનો ભાવ છે જે જ્ઞાનની મર્યાદામાં રહે છે અને એમાં સમાપ્ત થાય છે. વિકલ્પ બદલતી ચીજ છે, મારું જ્ઞાન છે એ બદલતી ચીજ નથી. એક ધારો કે એક સરખું રહે છે, જાણતો હોવા છતાં જ્ઞાન છે એક પ્રકાશ છે ચૈતન્ય, વિકલ્પમાં ગુણ અંધારું છે. આમ દિવસ રાત જેટલો બે ભાવ વચ્ચે અંતર છે, અંધારા અજવાળા જેટલું, પણ ઉપયોગ સ્થૂળ હોય તો ભેદ પડતો નથી, જુદા પણ ભાસતો નથી. ઉપયોગ સ્થૂળ છે એટલે સૂક્ષ્મ ઉપયોગમાં બે જુદા પડે છે. ઉપયોગ સૂક્ષ્મ થવો પણ જરૂરી છે અને ઉગ્ર રૂચિને લઈને થાય છે. ઉપયોગની સૂક્ષ્મતા આવવાનું કારણ રુચિ છે. ઉપયોગ નિર્મળ થાય, ઉપયોગ સૂક્ષ્મ થાય, આ પ્રકારે ઉપયોગની તૈયારી થાય અને પુરુષાર્થનો સંવેગ જોર પડે સાથે તો કાર્ય સિદ્ધિ સહજ માત્રમાં છે. એવું અંદરમાં કાર્ય ચાલવું જોઈએ, એ પ્રકારે કાર્ય ચાલવું જોઈએ. એટલી અંદરથી લગ્નની મહિમા રૂચિ થાય, ઉગ્રતા થાય તો પુરુષાર્થ ટકે છે, નહીં તો પુરુષાર્થ વારે વારે છૂટી જાય છે અને માત્ર વિકલ્પથી રહે. પણ અંદરથી ખરેખરું લાગે તો પુરુષાર્થ ટકે ટકે. ખરેખર એટલે શું? અસર એની ઘણી હોય, જે કામ છે એ જે અસરમાં આવીને કર્યું છે, જે રુચિ મહિમા વગેરે. એ ખરેખરું લાગે તો પુરુષાર્થ ટકે. એ માણસને ખોટું લાગી જાય છે, અને તો તેના નિર્ણયનું કાર્ય આવે, એટલે કે પ્રતીતિ રૂપે કાર્ય આવે, શ્રદ્ધા રૂપે કાર્ય આવે. પ્રયોગ છે એ પ્રતીતિને લાવે છે, વિકલ્પ પ્રતિ તેને નથી લાવી શકતો. પ્રયોગ છે એ પ્રતીતિને લાવે છે, કેમ કે એનો વિષય પ્રત્યક્ષ છે, હાજર છે, પરિણમન છે. જીવતું જાગતું પરિણમન છે, એટલે એ પ્રતીતિને લાવે. વિકલ્પ છે એમાં દમ નથી કાંઈ કે એ પ્રતીતિને લાવે. તેના નિર્ણયમાં એમ આવે કે આ જ્ઞાયક હું છું અને આ વિભાવ મારાથી જુદો છે. સ્ટેજ બે જ્ઞાનનું છે. આ પ્રકારનો જે પુરુષાર્થ છે એ ભેદ જ્ઞાનના સ્ટેજે ચાલે છે. એમાં નિર્ણય એમ આવે અથવા પુરુષાર્થ ચાલે ત્યારે એમ ભાવભાષણ આવતું જાય કે આવે આ ગાયક હું છું અને વિભાવ મારાથી જુદો છે. બેનું સ્વરૂપ જ જુદું છે, પણ જુદું જુદા રૂપે કાર્ય કરે તો પ્રતીતિ એ કાર્ય કર્યું કહેવાય. જુદું છે એ જુદું પડી જાય તો એને કાર્ય કર્યું કહેવાય. વિભાવનું જુદા રૂપે કાર્ય નથી આવતું ત્યાં સુધી યથાર્થ પ્રતીતિ નથી એમ સમજવું. જ્યાં સુધી ભિન્ન ન પડી જાય ત્યાં સુધી શ્રદ્ધા થઈ નથી. જ્યારે ભિન્ન પડી જાય છે ત્યારે એક વખત તો એ વિભાવ બુદ્ધિપૂર્વકનો ઉત્પન્ન થતો બંધ થાય છે. બુદ્ધિપૂર્વકનો વિકલ્પ નથી રહેતો, આત્માનો વિકલ્પ પણ બુદ્ધિપૂર્વકનો નથી રહેતો. ક્ષણ માત્ર તો નિર્વિકલ્પ દશા, અને નિર્વિકલ્પ દશામાં ઉત્પન્ન થતો આનંદ એનો અનુભવ થાય છે. એટલે ત્યાં પ્રતીતિ સવળી થઈ ગઈ, એ વખતે શ્રદ્ધા સવળી થઈ ગઈ. એટલે વિભાવનું જુદા રૂપે કાર્ય નથી આવતું ત્યારથી, પછી નામ ધારા અને રાગ ધારા જુદી પડી. એવું કાર્ય નથી આવતું ત્યાં હજી શ્રદ્ધા પણ થઈ નથી, અને નિર્ણય એમને એમ બુદ્ધિપૂર્વક રહી જાય છે. જે વિકલ્પ વાળો નિર્ણય કર્યો છે એ એમને બુદ્ધિમાં રહી જાય છે, એનું કાર્ય ના આવ્યું હજી. યથાર્થ નિર્ણય છે એ પુરુષાર્થને મહિમાને ઉગ્રતાને ઉત્પન્ન કરનારો ભાવ છે. યથાર્થ નિર્ણય હોય ત્યાં એ પ્રમાણે ઉગ્રતા પુરુષાર્થની થયા વિના રહે નહીં, અથવા અપૂર્વ મહિમા આવ્યા વિના રહે નહીં. આત્મા સ્વરૂપે જે અનંત મહિમાવંત છે, જેટલો એનો મહિમા છે એટલો મહિમા જ્ઞાનમાં આવી ગયો. એનું નામ નિર્ણય છે, એનું નામ એનું ભાવભાષણ છે, એનું નામ એની ખરી ઓળખાણ છે. એટલે એનું બળ આવ્યા વગર એને જ્ઞાન બળ કહે છે, નિર્ણયનું બળ કહે છે. એ ઉગ્ર પુરુષાર્થ પ્રતીતિને શ્રદ્ધાને લાવ્યા વગર તેને, કેમ કે એ વખતની જે ઉગ્ર રૂચિ છે એને અનન્ય રૂચિ કહે છે. કેવી રૂચિ કહે છે? અનન્ય રૂચિ, એના જેવી બીજી રૂચિ નહીં. અન્ય એટલે જુદું, અનન્ય એટલે જુદું નહીં, જુદો રહી ન શકે, પોતે પોતાના અનુભવથી જુદો રહી ન શકે. વિકલ્પમાં હુંપણાનો અનુભવ તે અન્યનો અનુભવ છે. રાજમલજી એમ કે જ્યાં નિર્વિકલ્પ અનુભવ થયો ત્યાં વિકલ્પ માત્ર જૂઠા છે એમ કે છે. જેમ જાગતો જાગ્યો સ્વપ્નમાંથી ત્યારે સ્વપ્ન જૂઠું છે એમ પાસે છે. સ્વપ્ન સ્વપ્ન તરીકે સાચું હતું, પણ સ્વપ્ન વાસ્તવિકતાને જોતા જૂઠું હતું.
બરાબર
એમ વિકલ્પમાં વિકલ્પ રૂપ પોતાનો અનુભવ એ જૂઠનો અનુભવ હતો. નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ ભાવે નિર્વિકલ્પણે અનુભવ તે સાચો અનુભવ છે. સાચો અનુભવ થતા વિકલ્પ રૂપે પોતાનો અનુભવ જૂઠો ભાસે એમ એમ કેવું છે
રાજમંદિર.
એક માર્મિક શબ્દ છે, વિકલ્પ માત્ર જૂઠો ભાસે, વિકલ્પ માત્ર જૂઠો છે એમ અનુભવ થતા એમ લાગે, સ્વાનુભવ થતા એમ લાગે. કે એમની શૈલી એવી છે મૂળ લખવાની,
બાંધણીમાં એવી શૈલી
પ્રશ્ન છે કે અનુભવ પહેલા શું આવવું જોઈએ, અનુભવ પહેલા કેવા પરિણામ આવવા જોઈએ. ભેદ જ્ઞાનની ધારાનું કાર્ય આવવું જોઈએ, ભેદ જ્ઞાન ધારાવાહી સતત ચાલવું જોઈએ. ઉત્સાહ પણ હોય છે, અનુભવનો થનગનાટ પણ હોય છે, રુચિ ઉગ્ર થાય ત્યારે, પણ ભેદ જ્ઞાન ધારાવાહી ચાલવું જોઈએ, સતત ચાલે ભેદ જ્ઞાન. અનુભવ આવતા વાર નથી, પછી તો અનુભવની પર્યાયનો વિકલ્પ પણ નથી. ધારાવાહી ભેદ જ્ઞાન ચાલે એટલે પોતાના કામે લાગી ગયું છે. પછી એ કામે એવી લાગી ગયો છે એમાં અનુભવની પર્યાયની રાહ જોઈને ઊભો છે એવા પ્રકારનું પરિણામ નથી ત્યાં. એક ન્યાય તો એવો છે કે નિર્ણય થયો, ભાવ ભાષણ થયું પોતાના સ્વરૂપનો, ત્યારે પોતાનું જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં તો આવ્યું છે, અનુભવાંશે વેદનાંશે આવ્યું છે, અનુભવાંશે અથવા વેદનાંશે આવ્યું છે. એટલે એટલો તો વિશ્વાસ આવ્યો. વિશ્વાસને આ જગ્યાએ કૃપાળુ દેવે પ્રતીતિ શબ્દ વાપરી નાખ્યો બીજા સંકેતમાં. પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, તેને ભગવાન બીજું સંકેત કહે છે. હું આવો છું, હવે જ્યારે હું સ્વરૂપે આવો છું પછી એક સમયે દશાની અપેક્ષા શું? હું ત્રિકાળ જ આવો છું, ત્રણેય કાળે હું આવો છું, મારો ભ્રમ ભાંગી ગયો. હું માણસ હતો, હું પુરુષ હતો, હું સ્ત્રી હતો, હું વાણિયો હતો, હું ફલાણા નામધારી હતો, હું આ ગામમાં રહેવા વાળો હતો, આ દેશમાં રહેવા વાળો હતો, બધા ભ્રમ ભાંગી ગયા. આટલા આટલા મારા સંબંધોને સગાવ્યો હતા એ બધો ભ્રમ ભાંગી ગયો. હું ત્રિકાળ આવું છું, જ્ઞાન સ્વભાવે ત્રિકાળ છું. જેમ ખજાનો દાટેલો, ઘરમાં દાટેલો ખજાનો જોયો, પછી ચિંતા નથી કે આ સંપત્તિનો ઉપયોગ હું ક્યારે કરીશ, એ ચિંતા છે નહીં. કેમ ચિંતા નથી કે આ દોલત મારા પોઝિશનમાં છે,
માલિકી ભાવ આવી ગયો,
એનું ફિઝિકલ પોઝિશન છે, મારા કબજામાં છે આ ખજાનો, મારા કબજામાં છે. હવે મકાન નિરાંતે ચણાવશું, ભલે વાર લાગે પણ સરખું ચણાવવું છે. કપડાં દાગીના તૈયાર કરાવે એમાં પણ ટાઈમ લાગે, કેમ વાર લાગે છે એ પ્રશ્ન ત્યાં નથી થતો. કેમ મકાન જલ્દી બનતું નથી, કેમ કપડાં જલ્દી દરજી સીવતો નથી, કેમ સોની ઘડતો નથી જલ્દી, સરખું ભાઈ કરજે. તો બધી મોડું થાય, એમ બી મોડું થાય મને વાંધો નથી, એમ કે એમ દશાની રાહ જોઈને ઊભો નથી. મોડું થાય એવું ઈચ્છતો નથી, આમાં એ પોઈન્ટ નથી લાગુ કરતો, પણ દશાની રાહ જોઈને ઊભો નથી રહેતો, એ વિકલ્પ નથી કરતો કે મને દશા ક્યારે પ્રગટશે, મને દશા ક્યારે પ્રગટશે. પછી ધારા ચાલે છે, ભેદ જ્ઞાનની ધારા ચાલે છે, સ્વરૂપ લક્ષે ભેદ જ્ઞાન ચાલે છે. ભેદ જ્ઞાન નિર્ણય થયા પહેલા સ્વરૂપ લક્ષ્ય નથી ચાલતું, નિર્ણય થયા પછી સ્વરૂપ લક્ષ્ય ચાલે છે. અને અનુભવ થયા પછી સ્વરૂપનું લક્ષ્ય પણ છે અને જ્ઞાન ધારાનું વેદન પણ છે. ભિન્ન ધારાનું વેદન છે, ત્યાં સાવ બધું જુદો પડી ગયો છે. રાગ ને જ્ઞાન સાવ એક મગની બે ફાડ થઈ જાય, ડાળ સુધી પડી જાય, એ રીતે જુદું પડી ગયું. અનુભવ પહેલા શું આવવું જોઈએ કે ભેદ જ્ઞાન ની ધારાનું કાર્ય આવવું જોઈએ. નિર્વિકલ્પ દશાનું જે કારણ છે તે કારણ તેને એટલે જીવને યથાર્થ થવું જોઈએ. નિર્વિકલ્પ દશાનું જે કારણ છે કયું? ભેદ જ્ઞાન ની સતત ધારા, ભેદ જ્ઞાન નું સાતત્ય, સતત ચાલવું, એ અનુભવ પહેલાનું કાર્ય છે અને એ નિર્વિકલ્પ દશાનું કારણ છે. સમયસારની 73 ગાથાની ટીકામાં એક વાત અમરચંદ્રાચાર્ય લખે છે કે જેમ વિકલ્પમાં જેમ વમળમાં ફસાયેલું માણ વમળમાં ઘૂમરી ખાય અને એ વમળમાંથી છૂટું પડે ત્યારે સ્થિરપણે પાણીની સપાટી પર ચાલે. વમળ તમે જોયા છે, પાણીની ઘૂમરી હોય છે, એમાં જો વમળ આવી જાય ફોર્સમાં ગોળ 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 પાણી ડૂબી જાય. એમ આ આત્મા વિકલ્પના વમળમાં ફસાયેલો છે, એમાં જ ઘૂમરી ખાય છે. વિકલ્પના એક અર્થ પછી પછી એમાંથી જયારે છૂટું થઈ જાય ત્યારે સ્વરૂપ જે નિર્વિકલ્પ નિર્ણયમાં લક્ષમાં ભાવભાષણમાં આવ્યું છે એને અવલંબે છે. પછી સ્થિર થઈને પછી વિકલ્પ ઇધર ઉધર ભાગતો નથી. એનું કારણ એ છે કે એ વાણ ઉપરનું પક્ષી જેવો વિકલ્પ છે. દરિયામાં વાણ હોય ને એના ઉપર પક્ષી બેઠું હોય, એ ઉડી ઉડીને ક્યાં જાય? પાણી ઉપર તો પક્ષી રહી ન શકે. ત્યાં કોઈ ઝાડ પાન કે જમીન છે ને ક્યાં જઈને બેસે? ગમે ત્યારે ઉડીને પાછો વાણ ઉપર આવે, ગમે ત્યારે ઉડીને પાછો. એમ સ્વરૂપનો મહિમા નિર્ણયથી એટલો ભાષ્યો છે કે ઉપયોગ ખેંચાય ખેંચાઈને એ બાજુ આવે, ઉપયોગ ખેંચાય ખેંચાઈને એ બાજુ છટકી છટકીને આવે, ઉદયમાં જાય. ઉદયના કાર્યો ઉભા છે, ધારાવાહી ઉદય પણ ચાલુ છે. ઉદયના કાર્યોમાં ઉપયોગ જાય પણ છટકી છટકીને પાછો હું આ છું ને, હું આ છું ને, હું આ છું ને, એમ વારંવાર છટકીને. એવું જે કારણ છે તે યથાર્થ થવું જોઈએ. ત્યાર પહેલા તે અભ્યાસ કર્યા કરે, એટલે એ પ્રયોગ ચાલુ જ રહે. અભ્યાસ એટલે વારંવાર સતત વેદ જ્ઞાનનો પ્રયોગ ચાલુ રહે, કર્યા કરે. અને છૂટી જાય તો પાછો અભ્યાસ કરે. છૂટી જાય તો જોર ઓછો હોય તો છૂટી જાય, વળી પાછો એ ચાલુ કરે, વળી પાછો ચાલુ કરે. એ રીતે અનુભવ પહેલા આ પ્રકારના પરિણામ આવવા જોઈએ. જે નિર્ણય છે એમાં સ્વરૂપ લક્ષણ થાય છે અને સ્વરૂપનો મહિમા એટલો બધો ઓછો છે કે એની ધૂન ચડી જાય, એની ધૂન ચડી જાય અને સ્વરૂપ બાજુના પુરુષાર્થનું જોરનું વલણ ફાટમ ફાટ રહે. આગ લાગી હોય અને બંબાનું પાણી છાંટે અને ફોર્સથી આવે, આગ ક્યાં સુધી ટકી શકે? એમ વિકલ્પની આગ ઉપર બંબો ફાટ્યો, હવે વિકલ્પની અશાંતિ અને આગ ટકી શકશે નહીં. એવો પુરુષાર્થ પાટમ પાક ચાલે, એ પુરુષાર્થના પરાક્રમથી અનુભવ આવે છે. પહેલા શું આવવું જોઈએ? પહેલા આવા પ્રકારના પરિણામ આવે એટલે સહેજે સહેજે સ્વાનુભવની નિરંતર દશા ઉત્પન્ન થાય છે, કે જે ભવની અનંતતાના બીજને મારી કપાળી નાખે છે. મારી ઉંમર પૂરી થવા આવી છે, કોઈ બહુ સુવ્રત માણસે પ્રશ્ન પૂછો છે તો ટૂંકામાં મારે આત્માનો અનુભવ કરવા શું કરવું જોઈએ તે કૃપા કરીને સમજાવશે. સમ્યક દર્શન અને અનુભવના મહિમા જે ગુરુદેવના વચનોથી મુમુક્ષુને સમજાયેલો બુદ્ધિમાં, એટલે સીધો અનુભવ મને આવે માગણી કરે, મને સીધો અનુભવ આવે એવું કંઈક, જલ્દી થઈ જાય એવું કંઈક સમજાવો. એવું પહેલાં કેટલી તૈયારી કરવી પડે એ તો તૈયારીમાં આગળ રહ્યું જ રહે છે. એમને તો કંઈ સીધો કોઈને અનુભવ આવતો નથી, પણ પ્રશ્નો બધાને એક પ્રકારે આવતા હતા. અનુભવ અમને કેમ થાય, અનુભવ અમને કેમ થાય, ગુરુદેવ પાસે પણ એવા પ્રશ્નો આવતા, મેન્સરી પાસે પણ એવા કેટલા પ્રશ્નો આવતા. સમાધાન બધાને એક જ કરવાનું છે, જે કરવાનું છે તો એક જ પ્રકારે બધાને કરવાનું છે, કોઈને આમ કરવાનું નથી, કોઈને આમ કરવાનું નથી. જે એનો ક્રમ છે એ ક્રમ પ્રવેશ કરીને વેદ જ્ઞાનની ધારા સુધી પહોંચવાનું છે, જ્યાં સુધી બીજી બીજી રીતે પરિણામ ચાલે છે ત્યાં સુધી કામ થવાનું નથી. અનુભવ પદ્ધતિ છે, અનુભવ કરવો હોય તો કામની પદ્ધતિ પણ અનુભવ પદ્ધતિ છે. બરાબર. વિચાર અને વિકલ્પ પદ્ધતિ એનાથી અનુભવ નહીં આવે. અનુભવ લાવવા માટે અનુભવ પદ્ધતિ એ કાર્ય ચાલવું જોઈએ. બધાને એક જ કરવાનું છે? આચાર્ય દેવ કહે છે કે અબાલ ગોપાળ બધાને એક નાયક આત્મા ઓળખવાનો છે, તે એક જ કરવાનું છે. ઓળખાણ સુધી જવું, ભાવ ભાષણ સુધી પહોંચવાનું છે. ગોપાળ દેવ 1954 માં છેલ્લું સ્ટેજ ભાવ ભાષણ પદાર્થ નિર્ણય દ્રઢ મોક્ષેચ્છા, ત્યાંથી શરૂ કર્યો પુત્ર. દ્રઢ મોક્ષેચ્છાથી નિજાવલોકન, અપક્ષપાત અને પોતાના દોષો જોવો, એ બંનેથી વેદનાથી તો વૈરાગ ઉત્પન્ન થયો છે, પોતાના દોષ જોવાથી પણ વૈરાગ વધે છે. એટલે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એનો નિર્ણય બદલાવો, અભિપ્રાય બદલાઈ જવો. આ જગતમાં ક્યાંય સુખ નથી અને ક્યાંયથી સુખ લેવાનો, મારે પુરુષાર્થ કરવાનો સવાલ ઊભો થતો નથી. પછી સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને આત્મ સ્વરૂપનું ભાવ ભાષણ, ત્યાં સુધી પહોંચવાનું છે. એ ક્રમનો પત્ર છે. બધાને એક નાયક આત્મા ઓળખવાનો છે, તે એક જ કરવાનું છે. ઘણા વર્ષો સાંભળ્યું છે, ઉંમર પૂરી થવા આવે એટલે કે તમે પૂછનારાને તેમ કીધું, તમે ઘણા વર્ષ સુધી સાંભળ્યું છે આ બધું, પરમાર્થની વાતો ચાલે છે, સાંભળ્યું છે. હવે બસ એક નાયક આત્માને ઓળખવા એ જ કરવાનું. શાસ્ત્ર કયા છે એ લક્ષ્ય થવાના કારણથી કયા છે, લક્ષ્ય થવાને કારણે કયા શાસ્ત્ર સુખદાય. આપણે શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ, અનુભવી મહાત્માઓના વચનો જેમાં છે, અનુભવ વાણી જેમાં રહેલી છે એનો અભ્યાસ કરીએ છીએ, પણ છે ને ઓળખવા
માટે,
નિર્ણય સુધી પહોંચવા માટે. ઓળખવા માટે પરિચય કરવો, પરિચય માટે નિજાવલોકન છે, અવલોકન છે, પરિચયનો પ્રોસેસ છે. એ જ્ઞાયક આત્માને ઓળખવાનો છે તે એક જ કરવાનું છે. ઘણા વર્ષો સાંભળ્યું છે, હવે બસ એ જ્ઞાયક આત્માને ઓળખવો એ જ કરવાનું છે. ઓળખવા પર સ્ટાર્ટિંગમાં લગ્ન લાગે, રુચિ ઉગ્ર થાય, પોતાના સ્વરૂપને ઓળખવા સુધી પહોંચે એ જ કરવાનું છે. નાયક જુદો છે અને શરીર પણ જુદું છે, વિભાવ ભાવ પોતાનો નથી, વિભાવ ભાવ પોતાનો નથી. તેનાથી પોતે જુદો છે, તેનાથી પોતે સાવ જુદો છે, સ્વરૂપ જ સાવ જુદું છે. એ બધા ટેમ્પરરી છે, વિભાવ શરીર. આત્મા શાશ્વત છે, અનાદિ અનંત, પોતે પોતાના સ્વરૂપે ફેરફાર થયા વિના રહે છે. ઉંમર અને રોગાદિ બધું શરીરને લાગુ પડે છે. પ્રશ્ન એમ પૂછે ને, મારી ઉંમર થવા આવી છે, કે ઉંમર થવા આવી છે એ તું નથી. મૃત્યુ આવે એ પહેલા પોતાની તૈયારીથી જીવી જોઈએ. મૃત્યુ આવવાનું નિશ્ચિત છે અને એનો સમય અનિશ્ચિત છે, ખબર નથી. એટલે આમ નિશ્ચિત છે પણ પોતાને ખબર નથી, એટલે સમજણમાં અનિશ્ચિત છે. તૈયારી શું થવી જોઈએ, કે હું અહીંયા હોઉં કે ગમે ત્યાં હોઉં, હું મારું વેદ જ્ઞાન મારું ચાલવું છે. નિર્વિકલ્પ દશા તો આપોઆપ છે વિજ્ઞાનના ફળ સ્વરૂપે, પણ મારું કામ ગમે તે ક્ષેત્રમાં, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, મારું કામ સતત ચાલવું, એ પ્રકારે પૂર્વ તૈયારી બરાબર થઈ જવી
જોઈએ,
પછી મૃત્યુની ફિકર નથી. આ ક્ષેત્ર છૂટી જશે, આ આત્મા આ ક્ષેત્રનો ત્યાગ કરીને અન્ય ક્ષેત્રને ગ્રહણ કરશે. બ્રહ્માંડમાં ક્યાંય બીજે ત્રસનાડી સિવાય તો બીજે ક્યાંય અમસ્તુ જવાનું છે. બ્રહ્માંડ તો મોટું છે, એમાં 1 લાખ યોજનની અને 45 લાખ યોજનની ત્રસનાડી છે. એ બધા ત્રસ જીવો હોય છે, એ ત્રણેય લોક એમાં છે. મનુષ્ય લોક પણ એટલામાં છે, 45 લાખ યોજનમાં. શિરશિલા પણ 45 લાખ યોજનમાં છે. બધા દેવલોક સ્વર્ગ અને 5 અનુત્તર વિમાન પણ ઉપર એ બાજુ છે, અને 7 નરક પણ 45 લાખ યોજનમાં છે. પટ્ટો છે વચ્ચે, જે કમરનો ભાગ છે એ 45 લાખ યોજન છે, અને ઉપર જે સીતાલયની શીતશિલા છે 45 લાખ. પેરેલલ જે પટ્ટો છે એને ત્રસ નાડી કહે છે. ત્રસ જીવો એટલે હાલતા ચાલતા ગતિ કરતા જીવો એની અંદર હોય છે. આજે તો ત્રસ જીવમાં તો આવી જ ગયો છે, એટલે ગમે તે બીજું ક્ષેત્ર ધારણ કરશે. અહીંયા આયુષ પૂરું છે એટલે બીજું ક્ષેત્ર ધારણ કરશે, આ ક્ષેત્રનો ત્યાગ કરશે. કોઈ જીવતો એક ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય, પણ ગમે તે ક્ષેત્રમાં. મારે તો એક જ કામ કરવું, મારા ક્ષેત્ર આને મતલબ નથી.
બરાબર,
અહીંયા રહું કે ત્યાં રહું, ગમે ત્યાં રહું, હું મારું કામ ચાલુ રાખીશ. કામ થઈ જાય તો બલિયારી છે, નહીતર ભાવના તો એની થઈ જવી
જોઈએ.
ભાવના હશે તો ભાવના ફળશે, ભાવના રહી ગઈ હશે તો ભાવના ફળશે. ભાવના ન છૂટશે, પુરુષાર્થ કરીને, ભાવનાથી પુરુષાર્થ કરીને કામ કરી લઈએ તો મોટી વાત છે. ભાવના તો લઈને જ જવું. પોતે આત્મા શાશ્વત છે એટલે પોતે શાશ્વત છે. ઉંમર અને રોગાદિ બધું શરીરને લાગુ પડે છે, આત્માને કાંઈ લાગુ પડતો નથી. એમ આત્માને ઓળખવો કે આત્મા જ્ઞાયક છે, આત્માને જે રીતે ઓળખી લેવો જ્ઞાયક સ્વરૂપે જ્ઞાન સ્વભાવે આત્માને ઓળખવું, દેવગુરુ શાસ્ત્રની મહિમાપૂર્વક અંતરમાં શુદ્ધાત્માને ઓળખવાનો પ્રયત્ન
ભક્તિ
લેવાનો, દેવગુરુ શાસ્ત્રનો મહિમા એ સાથે ને સાથે તારું અધ્યાત્મ છે શુષ્ક થઈ જશે, અધ્યાત્મનો ભ્રામો થઈ જશે, ભક્તિ વિનાનો મહિમા વિનાનો ઉપકાર બુદ્ધિ વિનાનો આત્માનો વિચાર એ એકલું અધ્યાત્મ છે, કોરું અધ્યાત્મ છે. પછી અહીંયા ભિન્નતા આવી ન હોય, ગુરુ પરદ્રવ્ય છે, ભગવાન પરદ્રવ્ય છે એમ બોલવા માંડી ને અહીંયા જે અહીંયા તો વિજ્ઞાન ચાલતું હોય ન હોય, હજી તો વિકલ્પમાં રાગમાં ને અનુકૂળતા ને પ્રતિકૂળતામાં ઊંચો નીચો થઈ જતો, એટલું અધ્યાત્મ હોય ત્યાં પછી દેવગુરુ શાસ્ત્ર પરદ્રવ્ય છે એમ કરવા, એ બધી ઉન્મત પ્રલાપતા કહી છે, ખ્યાલ આપણે માન્યું સાથો કે પણ ઉન્મત પ્રલાપતા. દેવકુમારસિંહ આવ્યા હતા ઇન્દોરથી સુરેગતિ ભગવાનની સ્થાપના, પછી એને ગુરુદેવના ઉપદેશને તો બધાને ખબર છે, સ્વદ્રવ ને પરદ્રવની ભિન્નતાને, કે તમે આ બધું મૂર્તિની સ્થાપના ને આ બધું શું કરવા ઉપાડો લ્યો છો, કે તો બધું પરદ્રવ્ય છે ને, તમારે તો અહીં બધું પરદ્રવ્ય તરીકે ચાલે છે, બધું ફેર છે, આપકો માલુમ નહીં, હું તો અધ્યાત્મ કા વ્યામો હે, ભક્તિ તો હોની ચાહીએ. એ લોકો ફેસ તો મારે કરવાના, ભગવાનને આ મંદિરને સ્થાપના ના બધું હોય તો બધું પરદ્રવ્ય છે, કે નહીં હો એવું નથી, દેવગુરુ શાસ્ત્રનો એ મહિમા છે, નહીંતર અધ્યાત્મનો વ્યામો થઈ જાય, અધ્યાત્મ અહીંયા ચાલે છે પણ અધ્યાત્મનો વ્યામો નથી ચલાવવાનો,
કુટુંબના વિચાર વિકલ્પ ચાલે છે, નથી
ચાલતા કુટુંબમાં મારા પણ છે, શરીરમાં મારા પણ ત્યાં પરદ્રવ કરીને પેલા
પરદ્રવ કેમ થતું,
ત્યાં પરદ્રવ થતું ત્યાં તો શું પાડોશીને જુદા પાડે છે, મારા છોકરા જુદા પાડોશી ના છોકરા જુદા, ત્યાં તો એમ થઈ જાય છે. દેવગુરુ શાસ્ત્રની મહિમાપૂર્વક અંતરમાં શુદ્ધાત્માને ઓળખવાનો પ્રયત્ન કરો, જયારે પ્રયત્ન કર ત્યારે તમે દેવગુરુ શાસ્ત્રની મહિમાને ઉપકાર બુદ્ધિ સાથે સાથે હોવી ઘટે છે, એના કોઓર્ડિનેશન થયેલા પરિણામો છે. મારા આત્મામાં બધું સર્વસ્વ છે, સ્વરૂપ મહિમા કરે છે, કે મારા આત્મામાં બધું સર્વસ્વ છે, હું અદ્ભુત અનુપમ આનંદથી અને જ્ઞાનથી ભરેલો છું, ભાવ ભાષણમાં આવ્યો ને અનંત પ્રભુતાથી એટલે અનંત સામર્થ્યથી ભરેલો હું ચૈતન્ય છું, એક અદ્ભુત તત્વ છું, શરીરની ગમે તે અવસ્થાઓ થાવ તે હું નથી, હું તેનાથી જુદો અદ્ભુત શાશ્વત ચૈતન્ય છું, આ રીતે સ્વરૂપનો મહિમા આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એ ઓળખાય ત્યારે આ રીતે સ્વરૂપનો મહિમા આવવો જોઈએ, ઓળખવાનું લક્ષણ જ એ છે મોટું, મહિમા કરવો પડે નહીં, મહિમા આવ્યા વિના અરે મહિમા છોડ્યો છૂટે નહીં, એવું પોતે અદ્ભુત અને અનુપમ સ્વરૂપે છે એનો મહિમા છોડ્યો છૂટે, એ મહિમા અનુભવ લઈને વૃદ્ધિગત થાય, અનુભવ લઈને છૂટે નહીં, એ મહિમાનો જ એક તબક્કો અનુભવ પોતે છે, અનુભવ એટલે સ્વરૂપ મહિમાનો એક ચરમસીમાની પર્યાય છે, અત્યંત 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 મહિમા આવતા 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 એકાકાર થઈ ગયો, એનું નામ અનુભવ છે. સમ્યક દર્શન એ પણ સ્વરૂપ મહિમા છે, સ્વાનુભવ પણ એક સ્વરૂપ મહિમાનો જ પર્યાય છે.